ಹೂಗೆವು ನಯನ ತ್ರಸಿತ ಜಮಭಯ
ಕಾಗ ಋಷಿ પોતાની અનુભૂતિની કથા ગરુડજીને કઈ સંભળાવે છે. રામ કથા એ સમાધિની પાછળ છે. જેમ ભાગવતમાં સુખદેવજી સમાધિની ભાષા પરીક્ષિતને સંભળાવે છે, એમ માનસમાં રામકથામાં ભગવાન શિવ સમાધિની ભાષા પાર્વતીજીને સંભળાવી રહ્યા છે. ભરદ્વાજ ઋષિ યાજ્ઞવલ્કને સમાધિની ભાષા સંભળાવી રહ્યા છે અને કાગ ઋષિ પણ અહીંયા આગળ પ્રત્યક્ષ રીતે પોતાને જે સમાધિની ભાષાની અંદર જે કંઈ પ્રતીતિ થઈ છે એનું સુંદર કથાનું વક્તવ્ય ગરુડજીની આગળ કરી રહ્યા છે. હે ગરુડજી, ભગવાને મને એ બાળ લલાએ મને પકડવા માટે હાથ ઊંચો કર્યો અને હું ત્યાંથી ભાગ્યો અને ઉડ્યો. ઉડ્યો એટલે જેટલો આગળ ઉડું એટલો જ એ બાળ સ્વરૂપ હોવા છતાંય જ્યાં જ્યાં ઉડ્યો ત્યાં ત્યાં મને બધે જ ભગવાનનો હાથ, એટલે ભગવાન કેવા વ્યાપક છે એનું દર્શન કરાવે. ભગવાનની શક્તિ ક્યાં સુધી છે ક્યાં નથી એનું દર્શન કરાવ્યું. તો તમને લંકાના રણમેદાનની અંદર ભગવાનની એ પરમ શક્તિનું દર્શન ન થઈ શક્યું. આ કથા ગરુડજીને કહેવાની પાછળનો અર્થ છે કે તમને જે ભ્રમ ઉત્પન્ન થયો છે, પણ ગરુડજી આગળ બોલશે, સોઈ ભ્રમ અબ મેં હિત કરી માના. જે ભ્રમ તે વખતે ઉત્પન્ન થયો હતો લંકામાં મેદાનની અંદર, એ તે વખતે મને ભ્રમ લાગ્યો, કદાચ મારું પાપ મને આડું આવેલું લાગ્યું છે, મને કોનો શ્રાપ હશે એવો મનમાં ભાવ થયો. પણ સારું થયું એ ભ્રમ ઉત્પન્ન થયો તે તમારી પાસે આવ્યો અને તમે મને આ કથા આટલી સુંદર કથા સંભળાવી. સોઈ ભ્રમ અબ મેં હિત કરી માના, મારું કલ્યાણ થવાનું છે ને એટલા એટલા માટે જ મને આ ભ્રમ ઉત્પન્ન થયો. ક્યારેક ક્યારેક કોઈક સાચી દિશા આપવાની હોય ત્યારે ત્યારે માણસ એકવાર અટવાય, ભૂલો પડે અને પછી એકદમ મનની અંદર આમ ભાવ જાય કે ના ના, તરત એક ચમકારો થાય વીજળીનો અને વીજળીના ચમકારે એને કંઈક કંઈક દૂર સુધીનું દેખાઈ જાય. એમ એ અંધકાર, એ ઘોર વરસાદની રાત્રિ, પણ એક જ વીજળીનો ચમકારો એને બધું જ સમજાવી જાય, બધું જ બતાવી જાય. એમ એ જે ભ્રમ ઉત્પન્ન થયો હતો, અંધારું હતું, પણ એમાં એક જ ચમકારો જે થયો ને, અને કાગ ઋષિ આપ મળ્યા, આપના દ્વારા આ રામકથા મળી અને રામકથા દ્વારા મને અંતઃતમનું જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે ગરુડજી ખૂબ આભાર માને છે, હું તમારો શું પ્રતિ ઉપકાર કરું, તમે મને ખૂબ સારું સત્સંગનો એક પર્વ આપ્યું. એમ અહીંયા આગાડી સપ્તાહ બરન ભેદ કરી જહાં લગી ગયો ગતિ મોરી, પ્રભુ ભુજ નિરખત સબ વ્યાકુલ ભયવ બહુ. હું વ્યાકુળ થઈ ગયો, એક તો દોડવાનું ઉડવાનું ને પાછળ ને પાછળ ભગવાનનો હાથ, વ્યાકુળતા આવી ગઈ અને વ્યાકુળતામાં ત્યાં ને ત્યાં ઉભો થઈ ગયો, સ્થગિત થઈ ગયો, મુદેવ નયન, અને થાકીને છેવટે આંખો બંધ કરી દીધી. પ્રભુના દર્શન કરતા કરતા કોઈ પણ તીર્થમાં કોઈ પણ મંદિરમાં ભગવાનનું વિગ્રહ દર્શન કરતા 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 તમે ઘણા સમય સુધી ઉભા રહો, ઘણા સમય સુધી વિગ્રહના એના શૃંગારના દર્શન કર્યા જ કરો, કર્યા જ કરો, પણ એક સમય એવો આવે પછી આંખ બંધ કરી દે, આપોઆપ આંખ બંધ થઈ જાય. જેમ ભજનમાં બેસો, માળા લો, માળા ફેરવા માંડો, એટલે એકાગ્રતા એવી આવી જાય કે માળા ફરતી બંધ થઈ જાય, મંત્ર એકલો જ ચાલુ રહે, એથી પણ આગળની સ્થિતિ એ આવે કે જપ પણ મંત્ર પણ બંધ થઈ જાય, માત્ર એક સ્થિરતા, એકાગ્રતા, અને એ ભક્ત અને ભગવાનનો એક રૂપ. એમ અહીંયા આગળી પણ કાગ ઋષિએ ભગવાનના એ હસ્તના, ભગવાનની લીલાના દર્શન કરતા કરતા ઘણા દૂર સુધી નીકળી ગયા, પછી આંખ બંધ કરી દીધી. મુદેવ નયન રસિત જબ ભયો, હું ત્રાસી ગયો થાકથી, ખૂબ થાક લાગ્યો, અને એવો થાક લાગ્યો ત્રાસ ઉત્પન્ન થયો, અને એટલે પછી આંખો બંધ કરી દીધી. ભગવાનના પ્રેમમાં, ભગવાનની ભક્તિમાં પણ ખૂબ સમય થાય એટલે આંખો બંધ કરવાની ઈચ્છા થાય, એટલે અંતર્મુખતા આવી જાય. અને જે અંતર્મુખતા આવી ગઈ અને જે એકાગ્રતા ધ્યાન લાગ્યું એની વાત કરે છે હવે કાગ ઋષિ. એટલા માટે આ સમાધિની ભાષા કહી. અને જ્યાં ભગવાને મને પકડી લીધો, મુદેવ નયન ત્રસિત જ ભયવ, ત્યાં ગાડી ફરી પાછો એમ કે કૌશલપુર અયોધ્યામાં હું પાછો ફરી ગયો છું, પાછો આવી ગયો. અને ત્યાં આગળ મને જોઈને ભગવાન બાળ લલા ખૂબ હસ્યા, જેમ બાળક કિલકારી કરે, હસે અને ખૂબ આનંદમાં આવી જાય, એમ કાગ ઋષિ કહે છે મને એ પક્ષીનું, બાળ પક્ષીનું સ્વરૂપ જોઈને, ભગવાન મારી સામે જોઈને મોહી દીલો કે રામ ભગવાન હસે, મારા ઈષ્ટદેવ, મારા પ્રભુ હસી પડ્યા એકદમ. અને ભગવાન હસ્યા અને મોઢું ખોલ્યું ને એની સાથે હું મુખમાં જ હતો. આ અંતર્મુખતા, આ સમાધિ, આ એકાગ્રતા, ભક્ત અને ભગવાન એક થઈ ગયા. હું ભગવાનથી જુદો છું એવો કોઈ પણ ભાવ રહ્યો નહીં. બિહસત તુરત ગયો મુખમાં, હું ભગવાનના મુખમાં જતો રહ્યો. ભગવાનના મુખમાં એટલે કે બાળ સ્વરૂપના અંદર ઉતરી ગયા. મુખ એટલે ભગવાનની જે વાણી છે, ભગવાનની પવિત્ર જે કંઈ આજ્ઞાઓ છે, એ ભગવાનની શ્રીમુખની વાણીમાં હું ઉતરી ગયો અંદર. અને વાણી ભગવાનની જે કંઈ હોય સાત્વિક પવિત્ર એકાગ્રતા વાળી, એની અંદર ઉતરી ગયો એટલે મને સમાધિ લાગી ગઈ. આખો ભાવ સમાધિનો છે. ભગવાનના હસવાની સાથે એમનું એટલું સુંદર સૌંદર્ય, ભગવાનનું મુખારવિંદ જોતાની સાથે જ તરત જ હું એમનામાં વિલીન થઈ ગયો. એ હાસ્યની અંદર ભગવાનના એ વિગ્રહને જોતા જોતા પોતે જ ભાન ભૂલી ગયો. અને અંતર્મુખતાની ભાવની જે અંદરની અવસ્થાની અંદર હે ખગેશ, હે અંડજ રાજ, અંડજ સ્વેદજ ઉદ્વિજ અને જરાય, આ ચાર યોનીઓ છે. અને ચાર યોની અને લખ 84 ખાણ, તો એની અંદર કે છે કે હે અંડજ, જે ઈડામાંથી ઉત્પન્ન થનારી જે જાતિ છે એને અંડજ કહેવામાં આવે. મનુષ્ય જરાયુ છે, જળ એટલે પાણી, એનું જન્મવું એ ઉદરમાં છે, ગર્ભજળની અંદર છે, એટલે એને જરાય. એટલે પક્ષીઓમાં હે અંડજરાય, પક્ષીઓના રાજા, ઈંડામાંથી ઉત્પન્ન થતી સમસ્ત સૃષ્ટિના રાજા અંડજરાજ એમ કહ્યું. ઉદરમાં આજે સુનું અંડજરાજ, પછી સાંભળો હે મારા રાજા માલિક, એ ઉદરની અંદર, અંતર્મુખતાની અંદર, ઉદર એટલે અંતર્મુખતાની અંદર, અંતર્મુક્તા થઈને ત્યાં આગળ અનેક બ્રહ્માંડોની સૃષ્ટિનું સર્જન મને ત્યાં આગળ દેખાયું. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ તેન ચરાચરમ તત્પદમ દર્શિતમ તેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જે ગુરુ, જે સદગુરુ સમસ્તનું ચરાચરનું અખંડ મંડલાકાર એટલે જેટલા બ્રહ્માંડો છે એ સર્વસ્વનું દર્શન કરાવે ત્યારે એ સદગુરુ છે. તો અહીંયા આગળ ભગવાનના ભગવાને જે અંતર્મુખતા આપી ભગવાનના સ્વરૂપનું દર્શન કરતાની સાથે કાગ ઋષિને અંતર્મુખતા આવી, એ અંદર ચાલ્યા ગયા, અંદર ઉતરી ગયા અને ત્યાં આગળ એ ભગવાનના જ વિગ્રહની અંદર ઉતરે છે. ભગવાનના એ ઉદરમાં એ બ્રહ્માંડની અંદર અનેક સૃષ્ટિઓના દર્શન મને કરાવ્યા, જેમ અંતર્મુખતા આવી જાય એટલે શરીર ભાવ ચાલ્યો જાય અને આત્મા પરમાત્માની પરમ વ્યાપકની અંદર એ વિલીન થઈ જાય. જેમ પાણીનું એક ટીપું સાગર સમુદ્રની અંદર પડી જાય પછી આખા સમુદ્રમાં એ વિલીન થઈ જાય અને એના અણુ અણુ આખા સાગરની અંદર વિસ્તૃત થઈ જાય. ઓહો, આટલો મોટો વિશાળ સાગર. જેમ કુવાની અંદર હોય તો એને આટલું જ દેખાવાનું. એટલે આ શરીરની અંદર પડી રહેલી જે આત્મચેતના છે એને આ શરીરની ક્ષમતા પ્રમાણે જ દેખાવાનું. પણ જ્યારે એ પરમાત્મામાં વિલીન થઈ જાય અને અંતર્મુક્તાની આત્માનું સંધાન થઈ જાય ત્યારે એ પરમાત્માની સાથેના અનુસંધાનમાં સમસ્ત સૃષ્ટિનું દર્શન થાય. એટલે કે છે, ઉદરમાં જસુ અંડધરાયા દેખ્યું બહુ બ્રહ્માંડ, ઘણા બધા બ્રહ્માંડોના ના સર્જન, એના સ્વરૂપ, એના આકાર, નિકાય, આકાર જોયા, અનેક બ્રહ્માંડો. હવે ઉદરમાં જ એટલે અંતર્મુક્તા લેવાનો છે એનો ભાવ. આમ અંતર્મુક્તાની અંદર આ સમાધિ ભાષામાં બધી જ વાત ગરુડજીને કહી રહ્યા છે. અને એ અંતર્મુક્તાની અંદર જો ઓહો, જેમ આપણે આંખ બંધ કરીને બેસો જોઈએ, જે કોઈ સંસ્કાર મનમાં પડેલો હશે એ જ સંસ્કારના ચિત્રો અંદર દેખાયા જ કરશે, દેખાયા જ કરશે, ખૂટશે જ નહીં, અનંત ઘણા બધા હશે. પણ કાગ ઋષિને અંતર્મુક્તાની અંદર એની મનની જે ઊંચી અવસ્થા એને કારણે ભગવદ્ દર્શન સાત્વિકતા સૌમ્યતા મળી અને એટલે અનેક બ્રહ્માંડ અને ભગવાનની સૃષ્ટિનું દર્શન થયું. આપણે પણ આપણા મનની અંદર આપણા મનની ઘડંત ઘણી બધી સૃષ્ટિઓના દર્શન જોયા જ કરીએ છીએ, જોયા જ કરીએ છીએ, જે સારી ખોટી હોય બધી. કારણ જેવો જેવો સંસ્કાર અને જેવી જેવી મનોવૃત્તિ અંદર પડી હશે એ પ્રમાણે જ દેખાવાનું છે આંખ બંધ કરશે તો. અહીંયા કાગ ઋષિને અંતર્મુક્તામાં જે ધ્યાન લાગ્યું, આંખ બંધ થઈ ગઈ, ભગવાનના જ વિગ્રહમાં ઉતરી ગયો છું, બીજી ક્યાંય નહીં, અને એને કારણે અતિ વિચિત્રતા લોક અને જાત જાતના લોક, જેમ અતલ વિતલ પાતાલ સુતલ જેમ કે છે, સ્વર્ગ અને બ્રહ્માંડ ને એની અંદર 14 લોક જ નહીં એવા તો અનેક લોક જોયા કર્યા. હવે આજનો વૈજ્ઞાનિક એમ કહેતો હોય આટલા બધા અબજો તારા છે એના જેવી જ પૃથ્વી છે, તો એ અબજો તારાની અંદર ક્યાંક આવું કોઈ ને કોઈ જીવન નહીં હોય? તો એ જીવનની કલ્પના આપણે આજે આપણો વૈજ્ઞાનિક કહે છે ત્યારે આપણે સાચું માનીએ છીએ, પણ આપણા ઋષિઓ આપણા વેદોએ તો હજારો લાખો વર્ષ પહેલા એનું દર્શન કરી લીધું છે કે અનેક બ્રહ્માંડોની સૃષ્ટિનું દર્શન કાગ ઋષિએ કર્યું. એ માત્ર ભલે કલ્પના હોય પણ આપણી સમજણ શક્તિ ઓછી એને કારણે આપણે એને વાસ્તવિક નહોતા સમજ, પણ આજે વૈજ્ઞાનિક કહે છે ત્યારે પાછો વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ છીએ. ઋષિઓ કહેતા હોય આપણા આપણી સંસ્કૃતિના પરંપરાના ઋષિ, આપણા ધર્મગ્રંથો શાસ્ત્રો કહેતા હોય તો ના ના, આ તો બધા ગપ્પા મારેલા હશે, હવે કઈ આથી તો ભીમે નાખ્યા અને કઈ પાછા પડતા છે, કેવું ગપ્પું માર્યું છે મહાભારતમાં વ્યાસ જન્મે જે રાજા કથા સાંભળે છે મહાભારતની અને ત્યાં એને શંકા થાય છે, તમારા દાદા ભીમ હતા ને એટલા શક્તિશાળી હતા, એટલા શક્તિશાળી કે યુદ્ધમાં કોઈ હથિયાર બધા તૂટી ગયા હોય ને તો ત્યાં પડેલા હાથીના મરદા ઊંચી ઊંચકીને ફેંકીને લડતા, તો કેવા એવી શક્તિથી નાખેલા કે ઉપરથી પાછા જ ન પડ્યા. એટલે સામાન્ય માણસ કે ટાળા પરનું ગપ્પું માર્યું. પણ ડોંગરે મહારાજ કહેતા કે આપણા ઋષિઓ આપણા આચાર્યો જે કંઈ છે લખ્યું છે કહી ગયા છે એ સત્ય જ છે, પણ એને સમજવાની આપણી બુદ્ધિ ટૂંકી છે. ક્યારે પણ ન સમજાય ને ત્યારે આમ માનવાનું, એ ખોટા છે એમ નહીં, ખોટા આપણે છે. આવો ભાવ આપે પછી પરીક્ષા જન્મે જઈને એમ થયું કે જે થયું કે મને આ તો ગપ્પું લાગે છે, ત્યારે વ્યાસજીએ એ શક્તિનો ઉપયોગ કરીને એ હાથીઓના ઘૂમતા અંતરિક્ષના ખોખા હતા ને એ નીચે લેજો આપે છે. વાત ખોટી નથી. 57માં પહેલો ઉપગ્રહ મૂક્યો ત્યાં સુધી તો ગપ્પા મારતા હતા, પણ પછી જોયું કે જે ગુરુત્વાકર્ષણના ક્ષેત્રમાંથી બહાર ગયેલું અને પાછું લાવવા માટે વૈજ્ઞાનિકોને કેટલો મહેનત કરવી પડી હતી ત્યારે પાછો આવ્યો હતો. તો એમ વ્યાસજીએ એ મહેનત કરી ત્યારે ગુરુત્વાકર્ષણની હદની બહાર ગયેલા એ હાથીના મળદા પાછા પડ્યા. એટલે શાસ્ત્રોને કોઈ દિવસ ખોટા ન માનશો. જે અનેક બ્રહ્માંડો જોયા તે એક આટલી બધી તારાઓની અબજોની સૃષ્ટિ છે એની અંદર ક્યાંક ને ક્યાંક આવા સર્જનો હશે ને એની વચ્ચે છેક સુધી લઈ ગયા.